તારીખ 21-2-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 290
શ્રીમદ રાજચંદ્ર વચનામાં પત્રના અંકમાં આત્મભાવના ભાવી છે. સર્વદ્રવ્ય થી સર્વક્ષેત્ર થી સર્વકાળથી અને સર્વભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. શું કહે છે એમાં અરિયંત ભગવાન આવે છે અને મુનિરાજ પણ આવે છે. કેમ કે એમને અંતર બાહ્ય કોઈ પણ બંધન નથી. સર્વદ્રવ્યથી એટલે જગતના સર્વ પદાર્થોથી સર્વ પ્રકારના સંયોગથી, સર્વક્ષેત્રથી એટલે કોઈ પણ જગ્યાએ તે વિચરે એમને કોઈ બંધન નથી. આ ધર્મ ક્ષેત્ર છે, તીર્થક્ષેત્ર છે, અથવા અહીંયા રહેનારા જીવો ધાર્મિક વૃત્તિ વાળા ધર્મલોભી છે માટે અહીંયા રહેવું એવું પણ મુનિરાજને પ્રતિબંધ નથી. અથવા અહીંનો રાજા જૈન ધર્મી છે અને ધર્મ પ્રભાવનાનું ઘણું કારણ થાય એવું છે માટે અહીંયા રોકાઈ જવું એવું પણ મુનિરાજને નથી. કે કોઈ ક્ષેત્રથી પ્રતિબંધ નથી. સર્વકાળથી એટલે સર્વ પ્રકારની પર્યાયથી, અથવા ચોથો આરો હોય કે પાંચમો આરો હોય, બીજા કારામાં તો ધર્મ છે નહીં, બે આરામાં ધર્મ છે, ચોથો ને પાંચમો કાળ પ્રતિબંધ પણ નથી. અને સર્વભાવથી એટલે કોઈ પણ બીજા જીવોના સ્વભાવો એનો પણ કોઈ પ્રતિબંધ નથી. કોઈ ઉપસર્ગ પરિસર પડે, કોઈ અનુકૂળતા પ્રતિકૂળતાઓ આવે, કોઈની સાથે કાંઈ સંબંધ નથી. મુનિરાજ એકલી આત્મરમણતામાં જ રહે છે અને એ આત્મરમણતા કરતા 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 અરિયંત દશાને પ્રાપ્ત થાય છે. એ બંને પ્રકારમાં કોઈ દ્રવક્ષેત્ર કાળભાવનો પ્રતિબંધ નથી હોતો. તેથી નીચેના ગુણ સ્થાને ચોથે ને પાંચમે પુરુષાર્થ મર્યાદિત હોવાથી બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનુસાર એડજસ્ટમેન્ટ કરે છે સાધક અને પોતાના પરિણામમાં આગળ વધતા જાય છે. અહીંયા તો એ લીધું કે નિજ સ્વરૂપમાં સ્થિર થયા એટલે મુનિરાજ પણ નિજ સ્વરૂપમાં સ્થિર થાય છે અને અરિંદ ભગવાન તો સ્થિર થઈ ગયા છે તે પરમ પુરુષોને નમસ્કાર, એવા ભગવંતોને નમસ્કાર. કેમ કે પંચ પરમેષ્ઠી ભગવંતમાં બધા ચારે આવી જાય છે, સ્થિર ભગવાન તો અહીંયા છે નહીં. જેને કાંઈ પ્રિય નથી અને જેને કાંઈ અપ્રિય નથી, એટલે કોઈ સારું લાગે છે કે કોઈ ખરાબ લાગે છે એવું જેને કાંઈ નથી. કોઈ ચીજ સારી લાગે, કોઈ ચીજ ખરાબ લાગે એવું મુનિરાજને નથી. જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, शत्रु मित्र प्रत्ये वर्ते समदर्शिता समदर्शित है। हाँ, कोई मित्रता ने दृष्टिए कोई अनुकूलता करवा मागे है, कोई शत्रु ने दृष्टिए प्रतिकूलता करवा पण मागे, पण ए भावो एना ए जीव मारे साधक ने तो ये ज्ञान नु ज्ञेय छे। भले एना भावो अनुसार परिस्थिति थाय न पण थाय, एवं जरूरी नहीं कि अनुकूलता देवा मागे एटले अनुकूलता थई जाय, प्रतिकूलता देवा मागे एटले प्रतिकूलता थई जाय, एवं कई कोई ना हाथनी बात नहीं। बाह्य परिस्थिति पूर्वकर्माधीन छे, पण एवा जीवो होय छे खरा, अनुकूल वर्तनारा ने प्रतिकूल वर्तनारा, पण ज्ञानी ने मुनि ने कोई शत्रु मित्र नहीं। ज्ञान नु ज्ञेय छे, बन्ने प्रकार एक सरखा केवी रीते छे, सम एटले एक सरखा, समदर्शी सम एटले एक सरखा, एक सरखा एटले केम કે જ્ઞેય માત્ર, પોતે જ્ઞાન માત્ર અને અન્ય પદાર્થો જ્ઞેય માત્ર, અન્ય જીવો જ્ઞેય માત્ર, આથી વધારે કઈ નહી। જેને માન અપમાન હવે જોડકા લીધા છે, દ્વંદ્વ જેને કહે છે સાહિત્યની ભાષામાં, એને જોડકાને દ્વંદ્વ કહે છે। બે, જેને માન અપમાન નો અભાવ છે એટલે કોઈ પ્રશંસા કરે છે, બહુમાન કરે છે, ભક્તિ કરે છે, એવું સારું નથી, એનું કઈ સારું નથી લાગતું। કેમ કે પોતે અસંગ ચૈતન્ય છે, જે માન આપે છે એથી મને તો કઈ લાભ થતો નથી, એના ભાવ એની પાસે મારા આત્માને શું થઈ જાય, શું શું ફાયદો થઈ જાય, મારા આત્માને લાભ શું, કોઈ માન આપે તો મારા આત્માને લાભ શું, કોઈ અપમાન કરે તો મારા આત્માને નુકસાન શું થઈ જાય। માન અપમાન તો બાહ્ય દ્રષ્ટિમાં છે, અંતરદ્રષ્ટિમાં માન અપમાન જેવો કોઈ વિષય જ નથી। કેમ કે માન આપનારથી કઈ લાભ નથી, અપમાન કરનારથી કોઈ નુકસાન નથી, અને મને ક્યાં કોઈ જોવે છે, માન આપનારે મને જોતો નથી ને અપમાન કરનારે મને જોતો નથી, એ પ્રકારનો જેને એ દ્વંદ્વનો જેને અભાવ છે। લાભ અલાભ એવું પણ કઈ નથી, મારું સ્વરૂપ મારા અનંત ગુણોથી પરિપૂર્ણ છે, નવો લાભ કઈ થવાની એમાં જગ્યા નથી, કોઈ અવકાશ નથી, કોઈ ઉદાસ નથી કે એમાં કઈ આવીને લાભ થાય, એવો કોઈ અવકાશ નથી। અલાભ એટલે નુકસાન થાય એવી કોઈ સંભવિતતા કે શક્યતા નથી, ન એક પ્રદેશને કોઈ નુકસાન થાય છે, ઓછો થાય છે, ન એક ગુણને કઈ નુકસાન થાય છે કે એક ગુણ ઓછો થાય છે। જે ત્રિકાળ અખંડ સ્વરૂપ છે એ ત્રિકાળ અખંડ દ્રિય છે, લાભ અલાભની કોઈ જગ્યા એમાં નથી। એ રીતે સ્વરૂપના આશ્રય જેને લાભ અલાભનો વિકલ્પ છૂટી ગયો છે, હર્ષ શોક એ જોડકું એ દ્વંદ, હરખ થતો નથી, શોક થતો નથી, કોઈ કારણ છે, સ્વસ્વરૂપમાં સ્થિર છે, વિતરાગ ભાવે રહે છે। હર્ષ શોકમાં તો રાગ અને દ્વેષ બે છે, હર્ષ છે તે રાગના પરિણામ છે, શોક છે તે દ્વેષના પરિણામ છે, વિતરાગતામાં કાંઈ નથી। એટલે જેને હર્ષ શોક નો અભાવ થયો છે, જેને મૃત્યુ જન્મ મૃત્યુ નો પણ અભાવ છે, જીવન જીવિત કે મૃત્યુ મરણે નહીં ન્યૂનાધિકતા, શું દીધું, આયુષ હો ચાલુ હો કે આયુષ ચાલુ ન હો સમાપ્ત હો, મારા આત્માને શું ફરક પડે છે, હું અનાદિ અનંત આયુ નો ધરનાર છું, મારું આયુષ જ અનાદિ અનંત છે, હદ નથી, શરીર તો કપડા જેવું છે, રોજ કપડા માણસ બદલે છે, એનો રક્ષોક છે કે કાલ આજના પહેર્યા કાલ ઉતારવા પડશે એટલે રોવા માંડે, નવા બીજા પહેરતી વખતે રાજી થઈ જાય, એવું કઈ છે, જીવન મરણ બંને સરખા છે, જેને એ ભૂતગોળોના સંયોગો આવ્યા ને ગયા આવ્યા ને ગયા, એક દેહ ગયો બીજો દેહ આવ્યો, હું એનો એ છું, દેહના વિયોગથી મૃત્યુની કલ્પના તો અજ્ઞાન ભાવમાં છે, શેમાં છે, અજ્ઞાન ભાવમાં છે, એ મૃત્યુની કલ્પના છે, બીજું કાંઈ નથી, આત્મા કદી કોઈનો આત્મા મરતો નથી, અવિનાશી તત્વ શાશ્વત પદાર્થ છે, એને મૃત્યુ કેવું, મરણની મૃત્યુની માત્ર ભ્રાંતિ છે, ખોટી કલ્પના છે, કાંઈ થતું નથી આત્માને, એ તો સળંગ ઊભો છે, એક દેહ નું આયુષ પૂરું થયું, બીજું દેહ નું આયુષ શરૂ થયું, પોતે સળંગ ઊભો છે, પણ આ બધા મારા ને આ બધું મારું એ દુઃખદાયી થાય છે, એવી કલ્પના જેને છે એને એ સંયોગોનો વિયોગ થવામાં દુઃખ ઊભું થાય છે, બાકી જેને સંયોગને પોતાપણે જોયો જ નથી, સંયોગને સંયોગ રૂપે પરપણે જોયો છે, એને વિયોગ સાથે શું લેવા દેવા છે, કાંઈ લેવા દેવા નથી, અને એ પહેલાથી ભાનમાં છે કે સંયોગ તો વિયોગની ગોદમાં જ પડેલો છે, સંયોગ પોતે જ વિયોગની ગોદમાં પડેલો છે, શાસ્ત્રમાં એવું આવે છે, ગુરુદેવ કહેતા કે માતા બાળકને જન્મ આપે અને ગોદમાં લઈએ એ પહેલા એ વિયોગની ગોદમાં આવી ગયેલો છે, એ સંયોગ થયો એને માતાને કે માં મારો પુત્ર, પણ એ પહેલા તો વિયોગની ગોદમાં આવી જ ગયો છે, એવું જે પહેલેથી જાણે છે એને જન્મ મરણનો કોઈ હરખશોક નથી, જેને જન્મ મરણનો હરખશોક નથી એને બીજા સંયોગોનો હરખશોક થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કેટલા બધા સુખી છે મોક્ષ માર્ગી ધર્માત્માઓ, એટલા બધા સુખી છે કે કોઈ પરિસ્થિતિમાં દુઃખી થતા નથી ને, આના જેવી સુંદર રૂઢી વાત કઈ હોય શકે કે કોઈ પરિસ્થિતિમાં દુઃખ જ ન થાય, શું કે છે, એ વગેરે દ્વંદ્વ નો અભાવ થી આ પ્રકારના જોડકા વાળા પરિણામો જેને ઉત્પન્ન થતા નથી, અને જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે એ પરિણામ નથી થતા, એ તો નાસ્તિની વાત કરે છે કે આવા પરિણામ હવે થતા નથી, તો કેવા પરિણામ થાય છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં સ્થિર જામી જાય છે, જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં સ્થિતિ પામ્યા છે અત્યારે વર્તમાનમાં પાયમાં છે, ભૂતકાળમાં પામી ગયા છે, એમ લીધું ભૂતપ્રદન છે, પાયમાં છે, વર્તમાનમાં પામે છે અને ભવિષ્યમાં પામશે, તેમનો અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. એ પુરુષાર્થ નો પરાક્રમ છે, નહીતર ઉદયમાં જીવ હલી જાય છે. ઉદય આવે ત્યારે આત્માને ભૂલી જાય છે. આવા ઉદય વાળો હું શું લે છે, આ ઉદય મને આવ્યો અને આવા ઉદય વાળો હું, એમાં રાગ દ્વેષ થયા વિના અનુકૂળતા હોય તો રાગ થાય અને પ્રતિકૂળતા હોય તો આકુળતા થયા વિના રેત નહીં. તો કે આકુળતા તો બંને છે, પણ પેલી આકુળતા ગમતી નથી, પ્રતિકૂળતાની આકુળતા ગમતી નથી જીવને. અનુકૂળતાની આકુળતા ગમે છે, એ જીવની ભ્રાંતિ છે. આમ છે, હું આત્મા છું અને આવા સંયોગ વિયોગ અનંત વાર થયા ને ગયા. હું એમને રહી ગયો, અત્યાર સુધી હું એમને રહી ગયો અને અનંત કાળ સુધી એમને જ રહેવાનો છું. એમ સ્વરૂપને પકડે તો ઉદયની ઉપાધિ ન આવે, તો ઉદયની ઉપાધિ ન આવે, અને નહીતર ઉપાધિમાં ઘેરાયા વિના રહે નહી. આમ જ થાય. હું એક આત્મા છું, આબા આથી હિણાન આથી સારા. અનંત પ્રસંગો, અનંત સંયોગો આવ્યા અને અનંત સંયોગો ગયા, વિયોગ થયા. એ આવા જવાથી મને મારામાં કોઈ ફેર પડ્યો નહી. અત્યારે પણ જે અનુકૂળતા પ્રતિકૂળતાઓ ઉભી થાય છે, બે આમાંના મારા પ્રત્યે, એથી મારામાં ફરક પડવાનો નથી. એવો હું આત્મા છું એમ જો પોતાને આત્મા પણ લઈએ તો ઉપાધિ ન થાય, અને નહીતર આ ઉદય મને આવ્યો એ ઉપાધિમાં ઘેરાઈ જવાનો. અને એ ઉપાધિમાં એવો સપડા છે, આકુળતામાંથી બહાર નહીં નીકળી શકે. વાત તો આ જ્ઞાન કળા શીખવાની છે, સુખી થવા માટે. બીજું કોઈ પ્રયોજન નથી આની અંદર, પ્રયોજન સુખી થવાનું છે. આ રીતે ધર્માત્માઓ સુખી છે બધી જ પરિસ્થિતિમાં, અને સંસારીઓ બધી જ પરિસ્થિતિમાં દુઃખી છે. કોઈ પરિસ્થિતિમાં સુખી નથી સંસારીઓ, બધી જ પરિસ્થિતિમાં એ ઉપાધિગ્રસ્ત છે. મોટા ભાગના વૃદ્ધ માણસો ગમે એટલી અનુકૂળતા હોય તો એ પરિણામની અંદર આકુળતા 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 જ રહેવાની. કેમ કે રસ શું લીધો આખી જિંદગી, આ બધા સંયોગો મારા અને આ બધા કાર્યો કરીને મેં બધું બરાબર વ્યવસ્થિત કર્યું. તેને વ્યવસ્થિત થયું હોય, એને ન વ્યવસ્થિત થયું હોય તો દુઃખી થાય, પરંતુ વ્યવસ્થિત થયું હોય એના પરિણામ ઉપાધિથી ઘેરાયેલા ઘેરાયેલા ને ઘેરાયેલા જ કહે છે. દરબાર નીકળવાની બંધી છે, સુતા સુતા એ પેલી છોકરીનું ધ્યાન રાખજો. બે ચાર વર્ષની છોકરી ઘરમાં ફરતી હોય તો બહાર જશે તો ગાય અડફેટે ચડાવશે. રસ્તા ઉપર જશે, જરાક ધ્યાન રાખજો. એટલે બોલા મોટા હોય પણ હવે તમે છાના માના પીડાર્યો ને શું કે. ઉંદર છાના મને રહેવું, માતાજી ના ચુસ્ત ભક્ત મને કે ઈશ્વર સાથે પ્રીતિ બાંધી લીધી છે. હું જોઉં તો પાંચ પાંચ મિનિટે આનું ધ્યાન રાખું, આનું ધ્યાન રાખું, આનું ધ્યાન રાખું, આનું ધ્યાન રાખું. કોની હારે પ્રીતિ બાંધી સારે મારી લાઈન જાણે ને કે આ ધર્મ ના ક્ષેત્ર માં છે. અને પોતે આખી જિંદગી માતાજી ના પૂજામાં એટલા રહ્યા છે કે બપોરે બે ત્રણ વાગે દુકાને જાય, ચાર વાગ્યા ઉઠા હોય એ બપોરે બે વાગે જમવા બે પછી ત્રણ વાગે દુકાને જાય. તો માણસે બધું સાફ કર્યું દુકાનમાં, કરિયાણાનો ધંધો એટલે કેસર થી માંડી અને બધું કિંમતી ચીજ હોય કરિયાણામાં તો એટલે માણસો એ તો બૈરામના દાગીના સોનાને બનાવી નાખ્યા. તો પછી ભરપૂર ચોરી કરે ને સ્ટાફના માણસો, કારણ કે એમાં તમને ખબર પડે ને વરિયાળીની ગુણ પડી હોય બે કિલો ચાર કિલો રોજ ક્યાં જાય શું ખબર પડે. કેટલી આઈટમ જોવે અડધા દિવસમાં, આવીને થોડો ઘણો વેપાર કરે સાંજે નહીં આવે, દુકાન બંધ કરવાનો વારો આવ્યો. કેમ કે માલ ખરીદીને લાવે એને પેમેન્ટ કરવાના પૈસા હોય ને, વેચાણ થાય ખરીદેલા માલના પૈસા આવે ને, હું માલ તો પક કરી ગયો હોય દુકાન બંધ કરીને ઘરે બેસવાનો વારો આવ્યો. હવે માતાજી કરશે તો પાઘડી હારી ઉપજી જશે દુકાનની. જો માતાજી કરવું હોય તો દુકાન બંધ કરવાનો વારો જ શું કરવા આવે. પણ એવી રીતે ખોટો સંતોષ પકડે. હવે ઈ એટલું એટલું કરેલું છતાં ચિત્ત ઠેકાણે નથી રહેતું. આકુલતા આકુલતા આકુલતા, આનું ધ્યાન રાખો, આનું ધ્યાન રાખો, તમે આમ ધ્યાન રાખજો, તમે આમ ધ્યાન રાખજો. પાંચ પાંચ મિનિટે કાંઈ ને કાંઈ બોલ્યા કરે. ક્યાં જાય માણસનું ચિત્ત, જાય ક્યાં? આ તો નસીબો એને આ વાત મળી એવું છે. બીજું નજરે જોઈએ ત્યારે એમ થાય અરે રે બિચારા કરુણાને પાત્ર છે. આમનામ આયુષ પૂરું થઈ જશે કાલ સવારે, 86 તો થઈ ગયા છે. અધોગતિમાં તિર્યંજ ગતિમાં ચાલ્યા જશે. કે છે કે એવી રીતે કોઈ પણ હાલતમાં જેને દ્વંદ્વના પરિણામ નથી, શું લાભ લાભ હરખ શોકના કોઈ પરિણામ નથી, અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિર સુખ શાંતિમાં બિરાજે છે, એવો જેનો પુરુષાર્થ છે એ પુરુષાર્થના પરાક્રમને જોઈને એમ કે છે કે અમને આનંદ થાય છે અને આશ્ચર્ય પણ થાય છે. એ સંયોગો તરફ એનું લક્ષ પણ જતું નથી. એવા ત્રણેય કાળના ધર્માત્માઓના પુરુષાર્થને પોતે આનંદ સહિત બિરદાવે છે. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, એવો જ બરાબર યથાતથ્ય એટલે બરાબર એવો જ દીઠો છે. કે આ કપડું ફાટી જાય તો ફાટી જાય, કપડું છે તમે ત્યારે ફાટવાનું છે, નવું પહેરવાનું છે, એમ શરીર ગમે ત્યારે પડવાનું છે. અને મોટા ભાગના વૃદ્ધાવસ્થામાં તો દુઃખી થાય છે, કેમ કે દેહાત્મ બુદ્ધિ તો તીવ્ર થઈ હોય, આખી જિંદગી ખાઈને પીને બીજી ત્રીજી રીતે વૃદ્ધાવસ્થામાં તીવ્ર દેહાત્મ બુદ્ધિ હોય ને શરીર આડું ચાલે, કેવું ચાલે, આ ઘડી કામ થાય ને ઘડી કામ થાય, આ દુખે છે ને તે દુખે છે, આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, વાયુ થઈ ગયો અને ફલાણું થઈ ગયું, કાંઈ ને કાંઈ રોગ. વૃદ્ધાવસ્થા પોતે જ રોગ છે, એને જરા રોગ કહે છે.
સ્વરૂપ ના આશ્રય દ્વંદ પરિણામ ના થાય અને બીજા સમજણ ના આધારે પણ ઘણી વખત આવા પરિણામ એમને એવું લાગે છે કે નથી થતા, એમાં મોટો
ઘણો તફાવત છે. સ્વરૂપ ના આશ્રય વિતરાગ ભાવ છે, ને સમજણ ની અંદર વિકલ્પ સાથે સાથે છે. એમાં અવલંબન કોનું છે એ વિચારવાનું છે. સમજણ માં વિકલ્પ રાગ નો ભાગ છે અને જ્ઞાન નો વિચાર નો પણ ભાગ છે. અવલંબન કોનું લીધું, આટલો સવાલ છે. અનાદિથી જીવને જ્ઞાન ગુણ જાણવા રૂપે પરિણમે છે અને ચારિત્ર ગુણ રાગાદિ વિકલ્પ રૂપે પરિણમે છે. જીવે રાગનો આશ્રય અનાદિથી લીધેલો છે અને એ ચાલુ ને ચાલુ છે. એટલે રાગના આશ્રયે જે કાંઈ વિચાર ચાલે છે, સમજણ ચાલે છે, એમાં એવું આત્મબળ ન હોય. એટલે કેટલાક સંયોગોમાં ભલે બહુ હલે નહીં પણ અમુક માત્રા વધી જતા એ સ્થિરતા ન રહી શકે. કેમ કે આત્માનું અવલંબન છે, એમાં આત્મશક્તિઓ પ્રગટ થઈ છે. જ્યાં સુધી આત્માનું અવલંબન હાથ નથી લાગ્યું ત્યાં સુધી આત્મશક્તિઓ પ્રગટ નથી થઈ. શક્તિ નથી, ટકે શેના આધારે? એ વિચાર શેના આધારે ટકે? નહીં ટકે શકે, એ હાલત છે. એટલે વિચારથી વિકલ્પથી આગળ વધી અને નિર્વિકલ્પ થવું ઘટે. નિર્વિકલ્પ દશા આવે ત્યારે આત્મશક્તિઓ પ્રગટ થાય. આજે જે સ્વાનુભૂતિ દર્શનમાં પુરુષાર્થ સંબંધીના બોલનો વિષય હતો, છે સ્વાનુભૂતિ દર્શન એકાદી નકલનું હતું. સ્વભાવનો યથાર્થ મહિમા વિકલ્પ તૂટે ત્યારે આવે છે. શું કીધું? તે પહેલા વિચાર ચાલતો આવે એમાં સ્વરૂપની ઓળખાણ નો જે પ્રકાર છે જેને આપણે ભાવભાષણ કહીએ છીએ અથવા બીજું સંકેત કહીએ છીએ, નિર્ણય કરે, ઓળખાણ કરે, તેમાં પણ તેને મહિમા તો આવે છે. પણ વિકલ્પ છે એ હજી ઊભો છે. વિકલ્પ ઉપરનું વજન ખસી ગયું છે. લક્ષમાં જે આત્મ સ્વરૂપ આવ્યું છે એના ઉપર વજન ગયું છે. તો પણ પુરુષાર્થ હજી એટલો, મહિમા હજી એટલી, રુચિ હજી એટલી તીવ્ર નથી થઈ કે વિકલ્પ તૂટી જાય. નિર્વિકલ્પ દશામાં પરિણામ અને આત્મા એકાકાર થઈ જાય છે, અથવા પરિણામ છે એ અભેદ ભાવે સ્વરૂપ લાભ લે છે. જ્યાં સુધી એ દશા નથી આવતી ત્યાં સુધી વિકલ્પ છે એ એ દશામાં અંતરાય રૂપ છે. પછી એ વિકલ્પ ભલે સ્વભાવના મહિમાનો હોય તોય છે, સ્વરૂપ લક્ષમાં હોય ભાવ ભાષણ વખતે, અને વિકલ્પ પણ સ્વરૂપ સ્વરૂપનો જ મહિમા વાળો હોય એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વભાવ, એથી ઉત્કૃષ્ટ સ્વભાવ કોઈ નથી. ભક્તિ સાક્ષાત તીર્થંકર બિરાજમાન હોય તો પણ એ વિકલ્પ છે એ અંતરાય છે, કેમ કે ભાવભાષણ વખતે ઉત્પન્ન થયેલી જે આત્મરુચિ એ રુચિને સ્વરૂપથી ભિન્ન રહેવાનું પોષણ નથી, એને પોષાતો નથી વિકલ્પ. એવી દશા છે. જે રુચિ એ નિર્વિકલ્પ ભાવને ઉત્પન્ન કરનારી છે, એમાં વિકલ્પ છે એ બાધક છે અથવા અંતરાય છે, વચ્ચે આડી દિવાલ પડદો છે કે જે સ્વરૂપના સાક્ષાત દર્શન કરવા દેતો નથી. પરોક્ષ રહી જાય છે સ્વરૂપ અને સ્વાનુભૂતિમાં પ્રત્યક્ષ થાય છે. એટલે એમ કહ્યું કે ભલે નિર્ણય વખતે સ્વભાવનો મહિમા ઉપડે છે તો પણ સ્વભાવનો પર્યાપ્ત મહિમા વિકલ્પ તૂટે ત્યારે આવે છે. આ તો ભાવભાષણ પછીની પર્યાય છે, એ પહેલાની સમજણ તો બધી ઓગ સંજ્ઞા વાળી સમજવી, અને એ ઓગ સંજ્ઞાથી કોઈ આત્મ પ્રત્યે લાભ નથી થતો. દર્શન મોતીવ્ર થાય, નુકસાન જાય. ચારિત્ર મોહ ભલે મંદ થયો હોય કસાય મંદતાના કાળમાં, પણ જો સંતોષ થાય તો દર્શન મોહ તીવ્ર થાય એ વખતે. એટલે પૂર્ણતાના લક્ષ વાળો તો કોઈ દશામાં સંતોષાય નહીં, અને સંતોષાય તો એને પૂર્ણતાનો લક્ષ નથી. નાની નો તો સવાલ જ નથી સંતોષાવાનો. પણ જે સંતોષાય છે કસાયની મંદતામાં કે જ્ઞાનના ઉઘાડથી થયેલા સમાધાનમાં, શાસ્ત્ર જ્ઞાન છે, ઘણું સાંભળ્યું છે, વાંચ્યું છે, ધાર્યું છે, સમાધાન કરી લેશે. જ્યાં સંતોષાણો, સમાધાન કરીને સંતોષાણો કે કોઈ સ્વભાવ કરીને સંતોષાણો, એ અજ્ઞાનની નિશાની છે. શેની નિશાની છે? અજ્ઞાનનું એ લક્ષણ છે, અને દર્શનનું તે વખતે તીવ્ર થાય છે. એટલું નુકસાન જાય છે, મોટું, એટલું મોટું નુકસાન. બે વાત જુદી જુદી છે, બે વાત એક નથી. ટેલી કરવામાં તો શું છે, શાસ્ત્ર વાંચતા વાંચતા મેળવણી થઈ જાય. કેટલાય જ્ઞાનીઓને શાસ્ત્ર વાંચ્યા પહેલા અંદરથી એવા પરિણામો હોય છે કે જે શાસ્ત્ર વાંચે ત્યારે એને ટેલી થઈ જાય. એટલે કે પોતાનું પરિણમન જે છે એમાં પૂર્વના થયેલા જ્ઞાનીઓના વચનો, શાસ્ત્ર વચનો સાક્ષીભૂત થાય છે. એ વાત બીજી છે, અને સંતોષાઈ જવું એ વાત સાવ બીજી છે. સંતોષાય નહીં, જરાય ના સંતોષાય. નાની હોય કે યથાર્થ મુમુક્ષ હોય એ સંતોષાય નહીં. એટલે વિકલ્પ વાળી દશા ભાવ ભાષણ પહેલા પણ છે સમજણની અને ભાવ ભાષણ પછી પણ છે. પહેલાની છે એ સમજણમાં તો કાંઈ શક્તિ હોતી નથી. ભાવ ભાષણ વાળી દશામાં પુરુષાર્થનો તબક્કો શરૂ થાય છે એટલે ત્યાંથી પુરુષાર્થ થોડો થોડો ચાલુ થાય છે, પણ વિકલ્પ તૂટે ત્યારે ભવ છેદ થાય. નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય ત્યારે ભવ કટી થાય. ત્યાં સુધી અનંત ભવનું બીજ સાજું છે, અનંત ભવનું બીજ સાજું છે. એટલે એમ કે છે કે ગમે તેમ કરીને મરીને પણ સમ્યક દર્શન લે. પ્રથમ અપી મૃત્વા કૌતુહલી સન 23મો કળશ છે સમયસારનો. મરીને પણ સ્વતત્વનું એવું કુતૂહલ કર કે એક વાર તું શરીરનો પાડોશી થઈને અંતર્મૂર્તિ એવો પુરુષાર્થ કર કે સ્વરૂપમાં લીનતા થાય. ત્યાં 6 મહિનાની વાત કરી છે 23મા કળશ. શું કહે છે કે દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાર્થ દીઠો છે એવો જ દીઠો છે. કપડામાં ને શરીરમાં કાંઈ ફેર નથી. કપડું બદલે ને કાંઈ લાગે નહીં, એમ શરીર બદલે ને કાંઈ લાગે નહીં. બીજો દ્રષ્ટાંત દીધો છે જ્ઞાન પ્રત્યે તરવારનો સંબંધ જેવો છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે. કપડું પણ શરીરથી જુદું રહે છે અને તરવાર પણ જ્ઞાનથી જુદી જ રહે છે. અંદર ભલે બેનો આકાર સરખો છે પણ જ્ઞાન જુદું અને તરવાર જુદી જ છે. અંદર એવો જેણે દેહ અને આત્માનો સંબંધ દીઠો છે, ભલે દેહાકારે આત્મા છે તો પણ અંદર ભિન્ન ચૈતન્ય છે. એક પરમાણુમાં આત્માનો પ્રદેશ નથી, આત્માના કોઈ એક પ્રદેશમાં પણ પરમાણુનો પ્રવેશ નથી. બંનેની સત્તા તદ્દન જુદી એ જુદી, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી સાવ જુદી છે. એવો સંબંધ જેણે દીઠો છે એટલે અનુભવ કર્યો છે, એટલે ભિન્ન ચૈતન્યનો અનુભવ કર્યો છે. સમયસારને 273 ગાથા બંધ અધિકારની છે, એમાં વાત લીધી છે કે શાસ્ત્ર અધ્યયનનું ફળ શું, શાસ્ત્ર ભણવાનું ફળ શું. સાદો શબ્દ છે, શાસ્ત્ર ભણવાનું ફળ શું કે ભિન્ન ચૈતન્યનું જ્ઞાન કરવું, અનુભવ કરવો. તે જો શાસ્ત્ર વાંચીને પોતાના ભિન્ન ચૈતન્યનો અનુભવ ન થાય તો એ શાસ્ત્રના રહસ્યને પામ્યો નથી, અથવા શાસ્ત્રના અર્થને પામ્યો છે પણ પરમાર્થને પામ્યો નથી, એમ છે. અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, દીઠો છે એટલે અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે મહાપુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. સ્વાનુભવમાં શાશ્વત પદાર્થની પ્રતીતિ થાય છે અથવા શાશ્વત નિજ સ્વરૂપની પ્રતીતિ થાય છે એને મૃત્યુનો ભય ચાલ્યો જાય છે. જેને મૃત્યુનો ભય નથી એને કોઈનો ભય નથી. એને કોઈનો ભય કેમ કે સૌથી વધારે બિહામણી વાત એટલી જ છે. નામ પડે ને તોય માણસ વિચારવા તૈયાર નથી થતો. અનુભવ કરવામાં શું થશે દશા, દેહ છૂટવાનો અનુભવ તો થવાનો જ છે, મારો તો આવવાનો જ છે, પણ આ વાત ને આ ચર્ચા એવી છે કે એ પ્રસંગ માંથી પસાર થવું પડે તો પણ કાંઈ જેને લાગે વળગે નહી. ઉલટાનું રત્નકરણ શ્રાવક આચાર્યમાં સમંત ભદ્ર આચાર્ય કહે છે કે એ તો મહોત્સવ છે, અમારા પુરુષાર્થને તીવ્ર કરવાનો, ઉગ્ર કરવાનો એ મહાન ઉત્સવ છે, મહોત્સવ છે. કેમ કે એવી તક લાવી લેવાતી નથી, કુદરતે એ તક આવી તો એનો લાભ અમે લઈએ છીએ. આખા જ સંસારની અંદર મૃત્યુને સૌથી વધારે પ્રતિકૂળ ગણવામાં આવે છે, અને અહિયાં આચાર્ય મહારાજ કે છે કે આ અમારો મહોત્સવ છે. ઉલટો સૂટો ફેર થયો કે નહી, દ્રષ્ટિ અવળી, આટલી મોટી દ્રષ્ટિ ફેરે ફેર છે. મૂળ તો શું છે, સમાન થવાનું કારણ એ છે જીવન અને મરણ, કે જીવન વખતે દેહાતીત દશાનો અનુભવ છે. જયારે આયુષ ચાલુ છે ને જીવન કહીએ છીએ ને આપણે, તો એ જીવન વખતે દેહાતીત દશાનો અનુભવ છે. તો મૃત્યુ વખતે એટલે એ દેહનો વિયોગ થતી વખતે એ દેહાતીત પણ વધારે બળવાનપણે પરિણામમાં આવે છે, અનુભવ ગોચર થાય છે. પછી એમાં તકલીફ શું, પછી એનું દુઃખ શું, એ કઈ પ્રશ્ન રહેતો નથી. દેહાતીત દશા પહેલેથી જ અનુભવમાં છે, અને એ વખતે વિશેષ સાવધાની વર્તે છે. કેમ કે એ વખતે વેદના વધવાનો સંભવ છે, શારીરિક વેદના પ્રાણ છૂટે ત્યારે વધે છે. કોઈને રોગાદિ આવે છે, કાંઈ પણ થતું હોય, પણ જેને જ્ઞાનથી તરવાર જુદી છે એમ દેહાતીત દશાનો જે અનુભવ કરે છે એને એની સાથે કાંઈ સંબંધ દેખાતો નથી. શરીર રહે તો ઠીક, શરીર ન રહે તો ઠીક. ગુરુદેવની તો એવી વાત કરતા જોયા છે, કેમ કે છેલ્લા 1.5 વર્ષ એમને જે તબિયત વધારે લથડી એટલે તબિયતનો ઈલાજ કરવામાં જોડાવાનું બન્યું, એટલે એ નિમિત્તે વધારે આવવા જવાનું પણ થયું. એ વિષયની ચર્ચા પણ ચાલે એટલે વાત વાતમાં એમ કે જુઓ, આ જે શરીરની પ્રકૃતિના ફેરફાર છે ને એ ખ્યાલમાં આવે છે. એટલે વાત બહુ સ્પષ્ટ છે કે હવે અહીંયા લાંબુ રહેવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, અને અહીંયા જવું છે ને આમ કરે, આંગળી આમ ઉપર આંગળી આમ કરે, અને અહીંયા તો જવું છે કે દેવલોકને જેમ જોતા હોય એવી રીતે વાત કરે કે અહીં તો જવું છે, અહીંથી ત્યાં જવું છે. આપણે જેમ કહીએ ને કે ભાઈ અહીંથી ભાવનગર છે મુંબઈ જવું છે, એમાં શું વાંધો, કાંઈ વાંધો નહીં, એમ અહીંથી દેવલોકમાં જવું છું શું વાંધો, કાંઈ વાંધો નહીં. આના સત્સંગ કરે છે, મુમુક્ષુઓ સાથે કરે છે, જ્ઞાનીઓની સાથે કરે છે, સભામાં જ્ઞાની દશાવાળા બેઠા હોય ત્યાં પણ જ્ઞાનીઓ અને મુમુક્ષુઓ ત્યાં પણ મળે છે, ત્યાં પણ એક રૂચિવાળા બધા એક જગ્યાએ ભેગા થઈ જાય, ત્યાં સત્સંગ કરે, એથી વધારે ત્યાં પુણ્યયોગ વધારે છે. તો વિકલ્પ આવે તો નંદીશ્વર દ્વીપમાં જાય, વિકલ્પ આવે તો મહાવિદ્ય ક્ષેત્રમાં જાય, જ્યાં તીર્થંકરો વિચરતા હોય ત્યાં જાય, એટલો પુણ્યયોગ વિશેષ છે. તો એમાં અહીંથી જવામાં દુઃખ શું, પણ શેનું દુઃખ, દુઃખ કોને છે? જેને કઈ કર્યું નથી અથવા ઉલટું કર્યું છે સંસારના રસ લઈને, એને ભય લાગે છે કે મારે શું થશે, હું ક્યાં જઈશ, દુઃખી થઈશ કે કેવી રીતે થઈશ, એને ભય છે. પ્રમાદીને સર્વથા ભય છે, આવ્યું 569 માં. પ્રમાદીને સર્વથા ભય છે. જે અપ્રમાદી એટલે પુરુષાર્થમાં વર્તે છે નિરંતર, એને ભય છે. એનો પુરુષાર્થ બોલે છે કે મારો આત્મા શાશ્વત છે અને કોઈ દેહના આવવા જવાથી મને કોઈ લાભ નુકસાનનું કારણ છે નહીં. દેહના સંયોગ વિયોગથી જેને લાભ નુકસાન નથી, એને બીજા સંયોગ વિયોગથી લાભ નુકસાનનો પ્રશ્ન ક્યાં રહે છે? જ્ઞાનીને કોઈ સંયોગ અનુકૂળ સંયોગોનો વિયોગ થાય એવું પણ બને તો એ તો એના જ્ઞાનનો વિષય છે કે અત્યારે આ પ્રકાર ચાલે છે, એમ ચાલવાનો હશે પૂરો કર્મ અનુસાર. એ કર્મનો પ્રસંગ છે, મારો પ્રસંગ થોડો છે. પાડોશીને ત્યાં લગ્ન એમાં આપણે કઈ નાચવાની જરૂર ખરી? હા, લગ્ન પાડોશીના છે, એની દીકરી પણ એમાં આપણે હું આપણે કઈ લેવા દેવાના છે? એમ પડોશની અંદર સંયોગ વિયોગ થયા કરે, ઠીક છે. કર્મ પ્રસંગ છે, કર્મના ઘરે જે બનવાનું હોય એ બને છે. મારા ઘરમાં તો કઈ આ બનતું નથી, પતી ગઈ વાત. હા, નિર્જરા પ્રત્યેક પ્રસંગ નિર્જરાનું જ કારણ છે. બધા જ પ્રસંગો એમાં જ્ઞાની નિર્જરા જ કરે છે, આત્મકલ્યાણ જ કરે છે. ઉદયને નિર્જરાનું જ નિમિત્ત બનાવે છે, એટલે એ ઉદય પછી ફરીને ઉદય રૂપે એવા ઉદય આવતા નથી. ગયા એ બધા ખાતા સાફ, જવાબદારીઓ પૂરી, લોન લીધી તે બધી ભરપાઈ કરી દે છે. જાઓ હસતા હસતા, રોતા રોતા ને હસતા હસતા. પછી એક બહુ સરસ વચનામૃત આવે છે આ પત્રની અંદર, કે જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિત્તી સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક એવું નિજ સ્વરૂપ છે. એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશો તેનો અપાર ઉપકાર છે. શું કર્યું અહીંયા? સત્પુરુષનો ઉપકાર માન્યો છે. કેમ ઉપકાર માન્યો? કે એમણે સ્વરૂપ પ્રકાશ્યો. વાત તો સત્પુરુષનો બહુમાન કરીને ઉપકાર ગાવાની વાત છે, પણ શું કરવા એ વાત એમણે હારે લીધી. પોતાને તો પરમ કૃપાળુ સત્પુરુષનો અપાર ઉપકાર છે એમ કરીને બેહદ ઉપકારનું સ્મરણ કરે છે, પણ શું કરવા કે જે અચિંત્ય દ્રવ્ય એવું જે આત્મ સ્વરૂપ છે, ચિંતમનથી પાર કેવળ અનુભવ ગોચર છે, વિચાર વિકલ્પના ચિંતનમાં જેનો સમાવેશ નથી થતો. જો વિકલ્પનો પ્રશ્ન ફરીને યાદ આપો, વિકલ્પમાં આત્મ સ્વરૂપ નથી આવતું, કેમ કે મનની સાથેનું ચિંતવન છે. સ્વરૂપ અચિંત્ય છે અને અતિન્દ્રિય જ્ઞાન ગોચર છે, ચિંતવન ગોચર નથી. આ એની મર્યાદા છે, આ એની મર્યાદા છે. તો શાસ્ત્ર વાંચીને પામી જાય ક્યાંથી બને? ચિંતવનમાં તો સૂક્ષ્મ ચિંતન પણ ચાલે, શાસ્ત્ર વચનમાં તો સ્થૂળ વિકલ્પોથી વચનો લખાયેલા છે, અને સ્વરૂપ તો અચિંત્ય છે, ક્યાંથી સમજાય? જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતી સ્વરૂપ કાંતિ, શુદ્ધ ચૈતન્ય ની પરિણતિ સ્વરૂપ તેજ, કાંતિ એટલે તેજ, આ એનું તેજ છે. શુદ્ધ ચૈતન્ય નિર્મળ એવું જે પરિણમન, એ જેનું તેજ છે, એ જેની શોભા છે, એની સુંદરતા છે, એ પરમ પ્રગટ થઈને અચિંત્ય દશા પ્રગટ કરે છે. અચિંત્ય કરે છે એટલે અચિંત્ય દશા પ્રગટ કરે છે. તે અચિંત્ય દ્રવ્ય કોણ છે? કે સહજ સ્વાભાવિક એવું પોતાનું સ્વરૂપ છે, એવો નિશ્ચય જેને પ્રકાશ્યો, એવો નિશ્ચય જેને પ્રકાશ્યો, જેના બોધમાં એવો નિશ્ચય આવ્યો, અથવા જેના બોધથી આ આત્માને નિશ્ચય થયો, તે સત્પુરુષને નો પરમ અપાર ઉપકાર છે. કેમ અપાર ઉપકાર લીધો? કે ત્યાર પછીનો જે લાભ છે એનો પાર નથી, સુખનો પાર નથી, અને પાર વિનાના દુઃખનો અભાવ થયો એ પણ અપાર જ થયો. બે અપાર છે, અપાર દુઃખનો અભાવ તે પણ અપાર છે, અને અપાર સુખનો સદ્ભાવ થશે તે પણ અપાર જ છે. માટે એ ઉપકારને અપાર ઉપકાર કહેવામાં આવે છે, એની એ ઉપકારની કોઈ હદ નથી. એટલે એ ઉપકાર ગાનાર છે, અથવા એ ઉપકારનો અનુભવ કરનાર જે ભાવ છે, એ ભક્તિભાવમાં એની અપારતા છે, એ પણ અપાર છે. કેમ? કે એની ભક્તિમાં કોઈ લિમિટ નથી, એ અપાર જ છે. મારે કઈ પ્રશ્ન નથી કે અહીંથી અટકવું, હવે નહી એ વાત નથી. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે દુર્ગતિમાં ન જવું હોય તો ઓછામાં ઓછું પૂર્વ પ્રારબ્ધના યોગે તું જે ધન ઉપાર્જન કરે એનો દસમો ભાગ તો સન્માર્ગમાં દાનમાં વાપરજે. આવી એક શાસ્ત્ર આજ્ઞા છે. એટલે 100 રૂપિયા 10 રૂપિયા કાઢવાની વાત છે, 90 રૂપિયા તું તારા ઉપયોગમાં લેજે. એવરેજ જોવો આખી જિંદગીનો કમાણીનો, તો માણસ 1 ટકો નથી દેતો. કેટલો? 10મો ભાગ નહી, 10% નહી, 1 ટકો પણ વાપરતો નથી. પછી દુર્ગતિ ન થાય તો થાય શું? એ ત્યાં શું કરે છે? આપે છે, નથી આપતો એમને, સન્માર્ગમાં વાપરે છે, પણ લિમિટ રાખે છે. આપણી આટલી લિમિટ, બસ હવે આપણે આટલા ઘણા થઈ ગયા. મારે આથી વધારે હું ના આપી શકું, મારી શક્તિ આટલી જ છે, મારી મૂડી આટલી જ છે, મારી કમાણી આટલી જ છે. ત્યારે જેના ઉપર ઉપકાર થાય છે, જેના આત્મા ઉપર ઉપકાર થાય છે, એને હદ નથી રહેતી. પેટે પાટા બાંધીને સન્માર્ગમાં આવે. કેવી રીતે? કે આપણે ખીચડી થોડીક ઓછી ખાશું તો મરી નહીં જઈએ, ભૂખા રહેવું પડે કદાચ, ઓછી કમાણી હોય અને એમાંથી આપવું પડે તો ખીચડી થોડીક ઓછી ખાશું, બીજું હું પેટ ભરીને નહીં ખાઈએ. એને પેટે પાટા બાંધીને ઈડિયમ છે. પણ સન્માર્ગ ની અંદર તો દેવું દેવું ને દેવું છે. એ જેને અપાર ઉપકાર થયો છે ને એને હદ નથી, એને કોઈ હદ નથી. જેને ઉપકાર નથી થયો એનો વિકલ્પ એવી રીતે ચાલે છે, એ લિમિટમાં આવે છે. આમ થાય છે. એ રીતે આ વચનામૃત તો કૃપાળુ દેવનું બહુ પ્રસિદ્ધ વચનામૃત છે. કે જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિત્તે સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈને અચિંત્ય કરે છે, ઘણા આશ્રમોમાં આ પછીના મૃત દિવાલ ઉપર લખાયેલું છે. તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. એ રીતે કોઈ ભાવના અનુસંધાનમાં અસાધારણ પ્રવાહિત થઈને આ પછીના મૃત નીકળેલું છે. પ્રવાહ કેટલો સરસ છે, ભાવનો અને શબ્દ સંયોજનનો અસાધારણ નીકળી ગયો છે. એ રીતે પત્ર લખતા લખતા પોતે સત્પુરુષને ભૂલતા નથી, કેમ કે એમને જાતિ સ્મરણ છે ને, કોઈ સત્પુરુષથી એમને લાભ થયો છે અને અનંત કાળનો પરિશ્રમ પૂરો થયો છે ને, ત્યારે પરિશ્રમ કર્યા જ કરે છે, પોતાની મૃત્યુ કલ્પના એ કર્યા જ કરે, કાંઈ વળે નહીં એમાંથી. બાકીનો અંશ છે પત્રનો કાલના સ્વાધ્યાયમાં લઈશું.